પ્રવચન નંબર 296 તારીખ 28-8-90 49 મિનિટ સમયસાર ગાથા 332-344 પર્યુષણ પર્વ
ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા આત્મજ્ઞાન ને ધારણ કરનારા મુનિવરોને પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ. પહેલામાં પહેલું મૌન સત્ય ધર્મની વ્યાખ્યા ચાલે છે. પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ, એટલે કે પરમ સત્ય આત્મસ્વભાવની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ. અને જો વિકલ્પ છે તો એવા વચન બોલવા જોઈએ કે જે સદા હંમેશને માટે સ્વ પરને હિતકારી હોય, અમૃત સમાન વિષ્ટ હોય અને સત્ય હોય. એ તો આ મૂળ દશાની વાત છે. અમને તો બધી છૂટ એમ નથી. સ્વ પરનું સાધક કોઈ વચન ન હોય, સ્વપરને હિતકારી માની હોય, મુક્તિ પણ બીજા આત્માને અંદરમાં તત્વો લાગી જાય એવા કટુ વચન કટ વચન મુક્ષુને શોભે નહીં. એના વાણીમાં મીઠાશ ને મૃદુતા હો એવું તો પ્રાથમિક હજી એની સામાન્ય સ્થિતિ હોય છે. કડવા વચન કટુ વચન બીજો સળગી જાય એવા વચનનો હો એમ કહેવત છે કે દૂર બેઠા કયો બેનું છે
કે
તળવારનો ઝાટકો મારે તો એક વખત એનું મરણ થઈ જાય. એ તો સારું સારું એટલે કરવા જેવું એમ નહીં, એના કરતા વધારે ખરાબ એવો વચન બોલે કે આખી જિંદગી કિસળ્યા કરે, દુખ્યા કરે એવું વચન મુમુક્ષુનું ન હોય. એની હિત બીત વચન વાણી વિષ્ટ હો. આવો ભાઈ ક્યાંથી આવ્યા તમે? એમ હો એને હિતમિત વચન હો, સ્વપરને હિતકારી હોય, અમૃતમાં અમૃત હોય. હજી ભાષા સમિતિના ઠેકાણાની આ કરતાથી બોલવું એ કઈ મુખ્યનું કામ નથી. બીજા જીવોને શાંતિ થાય એવી વાણી હોવું, બીજા જીવોને અપરાધ થાય એવી વાણી મુખ્યને શોભે નહીં. એટલો તો એની ભૂમિકામાં આત્માની પ્રાપ્તિ કરવા નીકળ્યો છે. એની વાણીમાં હિતમિત વચન હોય, ઉછાસ હોય, બોલે તો અડધું તો દુઃખેલું ગયો જાય. મિષ્ટ હોય અને સત્ય વચન બોલે, જૂઠું ન બોલે. જૂઠું બોલે હળાહળ હોય કાંઈ કહે કાંઈ, એ મુમુક્ષુનું બાહ્ય લક્ષણ પણ નથી. સત્યવાણી હોય, આ તો મુનિની વાત છે. અમને બધી એમ ન હો સમ્ય જ્ઞાન ને ઉત્કૃષ્ટ જ્ઞાન છે. એવા સમ્ય જ્ઞાનના ધારક મુનિઓને ઉત્તમ સત્ય હોય છે. ઉત્તમ સત્ય તે સમ્ય ચારિત્રનો એક પ્રકાર છે. જેને સમ્ય જ્ઞાન ન હોય અને આત્મા પરનું કરે, કોઈનથી ધર્મ થાય, ઈશ્વર જગતના કરતા છે એમ માનતો હોય તે જીવ લૌકિકમાં સત્ય બોલતો હોય તો પણ તેને ઉત્તમ સત્ય ધર્મ હોતો નથી. અહીં તો સમય દર્શન પછી મુનિ દશાની મુખ્યપણે વાત છે. ઉત્તમ સમ્ય જ્ઞાનને ધરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું શ્રેષ્ઠ છે. એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં વિગ્રહની સ્થિરતા પ્રગટ કરીને વાણી તરફનો વિકલ્પ ન થવા દેવો આવો વિતરાગી ભાવ છે, પરમાર્થ ઉત્તમ સત્ય ધર્મ છે. આ સત્ય બોલવું, સત્ય બોલવું એ સત્ય ધર્મ નથી. સત્યનો વિકલ્પ કરવો એ સત્ય ધર્મ નથી. પણ બોલવાનો વિકલ્પ જ ન ઉઠે ત્યાં અને ચેતન સ્વરૂપમાં લીન થઈ જાય એને સત્ય ધર્મ કહેવામાં આવે. ત્યાં ત્યાં વિકલ્પની ઉત્પત્તિ નહીં, ત્યાં શબ્દ તર્કનું વર્ણ પણ છૂટી ગયું છે. એવી અપૂર્વ દશા મુનિરાજની હોય છે. સાધુ થયો તો સિદ્ધ થયો. સાધુની સ્થિતિ કોઈ અલૌકિક હોય છે. ગુણસર ભગવાન જેને નમસ્કાર કરે નમો લો ગણધરનો નમસ્કાર ઢીલે એ મુનિઓ કેવાઓ સુદુપયોગી મુનિ છે. છગાળામાં મુનિનું લક્ષણ બન્યું આ સાંભળી કે છે. છગાળાની કે છે કાવી છે દિલીપભાઈ નું કાવી સાંભળી. મુનિનું લક્ષણ સુદુપયોગી છે, એનું લક્ષણ છે. પાંચમા અઠ્ઠાવીસનું ગુણ એ અનાત્મભૂત લક્ષણ છે. આત્મભૂત લક્ષણ નથી કે એમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. ભાવલિંગીને પણ હોય છે પાંચમા વ્રત અને ત્રિવેલિંગી વિચારને પણ હોય છે. માટે એ લક્ષણ ખરું નથી. સુદુપયોગી મુનિનું લક્ષણ કહ્યું છે. મુખમાં ચટાડીમાં કહ્યું છે. ઘણી જગ્યાએ છે. ઉત્તમ સંવેદનાને ધરાવા મુનિઓ મનુષ્ય મુનિ એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં વિતરાગી સ્થિરતા પ્રગટ કરીને વાણી કર્મનો વિકલ્પ ન થાય આવો વિતરાગી ભાવ પ્રગટ થાય તેને પરમાર્થે સત્ય ધર્મ કહેવામાં આવે છે. સત્ય બોલવું હોય તો વિકલ્પ છે. બોલી તો શકતો નથી અને બોલવું તો વિખ્યાત નથી છે. અને સત્યનો વિકલ્પ ઉઠે એ તો રાગ છે, એ સત્ય ધર્મ નથી. આજે રાગની ઉત્પત્તિ ન થાય શાંત 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 અંદરમાં વિતરાગ ભાવ પ્રગટ થાય એને પરમાત્મા મુનિનો સત્ય ધર્મ કહે છે. અન્યને મધ્યમ પ્રણે શ્રાવકને અને અવિરત સમય દ્રષ્ટિને અલ્પ હોય છે. અહીંયા તો અત્યારે ઉત્કૃષ્ટ સત્ય ધર્મ મુનિરાજની વાત ચાલે છે. એ સત્ય ધર્મ કેમ પ્રગટ થાય કે સમય પ્રશ્ન પ્રગટ થાય તો એ સમય પ્રશ્ન કેમ પ્રગટ થાય એની વાત મુખ્યપણે અત્યારે ચાલે છે. એમાં જે અકર્તા અને અભોગતાનો વિષય ચાલે છે તો એમાં એક વિષય એવો છે કે આત્મા એક છે, એના પડખા બે છે. એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્ય પડખું એટલે અનાદિ અનંત દ્રવ્ય જેમાં અનંત ગુણો રહેલા છે એકત્વ અનંત ગુણથી અને પર્યાય માત્રથી વિભક્ત એવો શ્રીકાળી સામાન્ય જે સ્વભાવ છે તે એને સામાન્ય પડતું છે. એ ત્રણેક અશુદ્ધ છે. કોઈ કાળે અશુદ્ધ થાય જ નહીં કે કોઈ કાળે પડખું કર્મથી બંધાય નહીં અને કોઈ કાળે એમાં અપૂરતા આવે જ નહીં. એ તો જ્ઞાન અને આનંદની દૃષ્ટિ છે. પિતા એક સામાન્ય પડખું સદર્શ તેનું તે તેનું તે તેનું તે અને વિશેષ પડખામાં પરિણામ કહેવાય. પરિણામ પડજે, પરિણામમાં ઇનાદિક અવસ્થા થાય, પરિણામમાં રાગ પણ આવે, રાગ જાય, વિતરાગ ભાવ પ્રગટ થાય, પરિણામમાં દુઃખ પણ હોય, દુઃખનો ભાવ તેને સુખ પણ પ્રગટ થાય, એ બધા ફેરફારો થાય એને વિશેષ પડખું પર્યાયનું પડખું કહેવામાં આવે છે. એવો એક પદાર્થ સામાન્ય છે, જાતક છે. સામાન્ય અને વિશેષ બે થઈને આખો પદાર્થ પદાર્થ જીવ દ્રવ્ય છે. આવું જીવ તત્વ નહીં. જીવ તત્વ તો પર્યાય માત્રથી ભિન્ન છે અને જીવ દ્રવ્ય પર્યાયથી સહિત છે, પરિણામી દ્રવ્ય છે. એવા એક આત્માના બે પડખા છે. હવે જે બે પડખા જે છે એ બે પડખા પરસ્પર સાપેક્ષ હોવા છતાં પણ પરસ્પર નિરપેક્ષ પણ છે. એકલા સાપેક્ષ સુધી આવ્યો છે પણ નિરપેક્ષ સુધી આવ્યો નથી અને નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ ક્યાં સુધી પણ આવ્યો નથી. હરીને શું કહ્યું સાહેબ વાંચ્યું અને તદ્વાર સૂત્ર પણ મળ્યો એમાં એમ આવે કે પાંચે ભાવ અસાધારણ જીવ છે. વિખ્યાતના પરિણામ પણ જીવ અને પરિણામી ભાવ પણ એ પાંચ ભાવ સ્વરૂપાત્વાત્મા એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જે પદાર્થનું સ્વરૂપ છે એવો સામાન્ય વિશેષાત્મક એટલે પરિણામથી સાપેક્ષ એટલે પરિણામથી સહિત આત્મદ્રવ્ય છે. આત્મસત્વ નહીં, આત્માનું દ્રવ્ય જે છે જુદાશુદ્ધ પર્યાયનો પેટ તેને જીવ દ્રવ્ય કહેવા. જુદાશુદ્ધ પર્યાયનો પેટ તે જીવ તત્વ નથી. હવે એવું જે વિશેષ સાપેક્ષ પર્યાય સહિતનું દ્રવ્ય એ અનાધિકારથી એને શ્રદ્ધામાં લીધો વિચાર નથી છે. પર્યાયથી સાપેક્ષ પર્યાયથી સહિત પરિણામી દ્રવ્ય એ શ્રદ્ધાનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. અને જ્ઞાનના વિષયમાં શ્રદ્ધાનો વિષય છુપાયેલો છે. જે સામાન્ય વિશેષ આખો આત્મા દ્રવ્ય પર્યાય પરસ્પર સાપેક્ષ સાપેક્ષ એટલે સહિત દ્રવ્ય પર્યાય વિના ન હોય, પર્યાય દ્રવ્ય વિના ન હોય, પરસ્પર સાપેક્ષ જે છે એમાં પદાર્થની સ્થિતિ થાય છે, એમાં પ્રયોજનની સ્થિતિ થતી નથી. હવે પરસ્પર સાપેક્ષ હોવા છતાં પરસ્પર નિરપેક્ષ છે. પર્યાયથી કથનચિત રહીત કથનચિત રહીત છે. આ સર્વથા પર્યાયથી રહીત અને કથનચિત રહીત આ બે પ્રકારને છોડીને પર્યાયથી સર્વથા સહિત અનાદિકાળથી જે માને છે એ મિથ્યાદૃષ્ટિ છે. શું કહ્યું કે પર્યાયથી દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન એનું પણ એ ભાન નથી એની અને પર્યાય કથનચિત ભિન્ન એનું પણ જ્ઞાન નથી, એનું ભાન નથી, નાનું જ્ઞાન નથી. શ્રદ્ધાથી પણ રહી સમ્યક અને જ્ઞાનથી પણ રહી ત્યારે શું સર્વતા સહિત પર્યાયથી આત્મા સર્વતા સહિત છે એમ માની બેઠો છે. ખરેખર એ સમ્યક દર્શનો પણ વિષય નથી પર્યાયથી સહિત અને સમ્યક જ્ઞાનનો પણ વિષય નથી. સર્વથા રહીતમાં શ્રદ્ધાનો વિષય આવે છે અને અનુભવના કાળમાં કથનચિત સહિત થઈને પર્યાયથી સહિત એવો વિષય પણ આવે છે જ્ઞાનમાં. પહેલેથી પર્યાયથી સહિતનો જે પક્ષ છે એ તો અજ્ઞાન છે. એવું એક સામાન્ય ક્ષેત્ર પાર્થ આત્મા છે કે કથનચિત અકર્તા પણ છે અને કથનચિત નિર્મળ પર્યાયનો કરતા પણ છે અને અજ્ઞાન ભાવે રાગનો કરતા પણ જીવ છે. હવે અજ્ઞાન ભાવે રાગનો કરતા છે તો જીવ કરતા છે કે જીવના પરિણામી રાગને કરે છે. જેને પર્યાયથી અનન્ય માન્યો છે આત્માને એને એવી ભ્રાંતિ થાય છે કે હું રાગ નહીં કરું છું, હું દુઃખને ભોગવું છું. પણ સવિકલ્પ ભેદનામાં જો આવી જાય તો પણ એનું કામ થાય કે રાગનો કરનારો ભગવાન આત્મા નથી, કેમ કે આત્મા કરતા છે. જાણના 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 છે સામાન્ય પ્રભુ. સામાન્ય પ્રભુ કેવું છે અકારક અવેદક હોવાથી જેમ ચક્ષુ દ્રશ્ય પદાર્થને કરેલી ને વેદેલી એમ જે સામાન્ય પ્રભુ છે એ જ્ઞાનમય જ્ઞાન સ્વભાવ વ્યવસ્થિત છે. અનાદિયન જ્ઞાન સ્વભાવ વ્યવસ્થિત છે. હું રાગને કરું છું એમ જયારે માને છે ત્યારે પણ અજ્ઞાની નું આત્મા કરતા રહે છે. શું કહ્યું જ્યાં સુધી ભેદજ્ઞાન નો અભાવ છે દ્રવ્ય ને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન નથી ત્યાં સુધી એકત્વ છે રાગની સાથે ત્યાં સુધી રાતને હું કરું છું એવી માને છે, એવું કરતા પણ અજ્ઞાન દશામાં વિશેષ અપેક્ષા એ છે, સામાન્ય અપેક્ષા એ કરતા થતો નથી. એવું એક સામાન્ય પડતું કરતા રહી શુદ્ધ પડતું, એ તો ત્રણેય શુદ્ધ છે. પર્યાયમાં અશુદ્ધતા થાય એ અશુદ્ધ પર્યાયનો કરતા અશુદ્ધ પર્યાય છે. શિકાળી દેવ શુદ્ધ આત્મા એક સમય પણ જો શુદ્ધ પર્યાય કરે એની સાથે એકત્ર થાય, ખરેખર વ્યાપ્ય સંબંધ થઈ જાય ખરેખર, તો ત્રણેય કાળે રાગને ક્રિયા કરે, કોઈ કાળે રાગ પડતી નહીં, વિતરાગ ભાવ પ્રગટ ન થાય. માટે સામાન્ય પડતું સુરક્ષિત સતર્કતાપૂર્ણ રહીને નિજ ભાવને છોડ્યા વિના હું પરભાવને કરું છું એનું અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાન થવા છતાં આત્મા વિખ્યાતોને કરતો નથી. વિખ્યાદ્રષ્ટિનો આત્મા આશ્રમને કરતો નથી, તો કોણ કહે છે કે પર્યાય પર્યાયને કરે છે? ભગવાન આત્મા જે શુદ્ધ નિષ્ક્રિય પરમાત્મા છે, આ એ રાગની ક્રિયાના કારકનો એમાં અભાવ છે, અને વિતરાગી પરિણામની કારકની ક્રિયાનો પણ એમાં અભાવ છે. એવો નિષ્ક્રિય પરમાત્મા છે. આ એક પડખું સામાન્ય જે છે ને, એ સામાન્ય પડખું બહાર ક્યારે આવે? વિજ્ઞાનીનો જન્મ થાય ક્યારે? બાકી સૌ વિશેષ છે, જાતમાં માને રાગને જાતમાં માની બેઠો. સામાન્યને વિશેષ સ્વરૂપ આખો પદાર્થ હોવા છતાં, સાપેક્ષ હોવા છતાં સર્વથા સાપેક્ષ નથી. સર્વથા સાપેક્ષ આવે તો બે દોષ આવે. એક અશુદ્ધ પર્યાયથી સહિત આત્મા જો થઈ જાય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ ગયું, તો સમય દર્શનનો વિષય રહેતો નથી, તો સમય દર્શન પ્રગટ નથી થાય. અને શુદ્ધતા સર્વથા સાપેક્ષ હોય થઈ તો અશુદ્ધતાના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. પણ એ સાપેક્ષ સુધી આવ્યો છે, પણ નિરપેક્ષ તત્વ છે પર્યાય કે ભિન્ન. એવી વાત કરે ક્યારે? કે જ્ઞાની પાકે ક્યારે? પ્રૌઢ સંસાર વાંચ્યું અને તત્વા સૂત્ર વાંચ્યું, ધવલ પણ વાંચ્યું, આ બધા વ્યવહાર વિના કથન સાપેક્ષ ની વાત કરે છે. સમીચાર નિયમસાર સાપેક્ષ હોવા છતાં નિરપેક્ષ ની વાત કરે છે. સાપેક્ષ નો નિષેધ કરે છે, નિરપેક્ષ આપે છે, અને પછી નિરપેક્ષ દ્રષ્ટિ થાય, અનુભવ થાય, પછી એને કહે કે પર્યાયથી સહિત છે હો આત્મા, તું સર્વસારાયિત માનતો હો તો એવું સમયના ચારિત્રના પરિણામથી આત્મા કથનચિત થઈ છે. તું માનતો હો તો સર્વથા થઈ, અમે કહીએ છીએ કથનચિત થઈ. અમારું કથનચિત ક્યારે આવે છે? કે સર્વથા રહી તો સદા ત્યાં પછી નિર્મળ પર્યાયથી કથન પિતા આત્મા થઈ છે એવું તમે જ્ઞાન. આ વધુ સ્થિતિ છે. શું સામાન્ય, શું વિશેષ, કઈ વિચાર નહીં કરી શકો. એના માટે સમય શાસ્ત્ર છે, અને 332 શાખા છે, એ કથામાં અનુસાર ગયા કથા. સામાન્ય વિશે જે સર્વથા ભિન્નમાં નીકળ્યો છે, દર્શનથી ભિન્નમાં આવતો નથી, તો સર્વથા ભિન્ન એવું શ્રદ્ધાંત તો ક્યારે નથી થાય? સમજાય છે? નહીં. રાગથી આત્મા સર્વથા ભિન્ન છે, સંસારી છે ને, એ પછી તક કરે છે એને જીવ તત્વ સંસારી પણ દેખાય છે, એને ગુપ્તપણે આત્મા દેખાતો નથી. ત્યારે કહે છે કે રાગ દ્વેષ સુધી આત્મા સર્વથા સહિત છે. રાગ દ્વેષ અભ્યુષાનાદિ ભાવોથી જીવ જુદો અમને જોવામાં આવતો નથી, એ અજ્ઞાનની મૂંઢ સાધનો વાત છે. અભ્યુષાથી જીવ જુદો, રાગ દ્વેષમાંથી જીવ જુદો અમને જોવામાં આવતો નથી. જ્ઞાની કે તારો આત્મા તારામાં ઉત્પન્ન થતા પરાર્થિત રાગ એનાથી ભિન્ન છે, એનું લશ્કર તો નિર્મળ પર્યાય થી અભિન્ન, એનું જ્ઞાન અને હશે. એ સાંખ્યમતી ની સામે આ વિષય આવ્યો છે. સાંખ્યમતી ના જેમ હે શ્રવણ, તું પણ સર્વથા આત્માને અકર્તા માની, રવિ અપેક્ષા એ અકર્તા છે એ તો બરાબર છે, પણ તું પર્યાય અપેક્ષા એ અકર્તા માની બેઠો છો તો એમ નથી. વિશેષ અપેક્ષા એ આત્મા કરતા પણ થાય છે. વેદજ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી રાગનો કરતા અને વેદજ્ઞાનનો ઉદય થાય અકર્તા પણ દ્રષ્ટિ પડી તો વિશેષ અપેક્ષા એ પણ રાગનો અકર્તા થઈ જાય છે, એટલે વિતરાગ ભાવ રૂપે પડી જાય છે. એનું બતાવું છે આત્મા સર્વથા કરતા નથી, કથનચિત કરતા પણ છે. કથનચિત કરતા છે, સર્વથા કરતા નથી. આવો ખ્યાલવા તો અનુભવી જ્ઞાનમાં આવે, ખ્યાલવા વાણીમાં ખ્યાલવા નથી, વિકલ્પમાં ખ્યાલવા નથી. એ તો અનુભવ જ્ઞાનમાં જ્ઞાતવાનો જન્મ થાય છે. કથનચિત કરતા ને કથનચિત, કથનચિત કરતા કહીને આત્માને અકર્તા સુરક્ષિત રાખે છે. આ તો કોઈ અપૂર્ણ સમયસાર સાથ છે, જોડની વાત કરી. કથનચિત કરતા કહીએ છે બધામાં, એનો અર્થ દ્રષ્ટિ અપેક્ષા એ કરતા રહી ગયો છે. કથનચિત કરતા કહીએ છે વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. પર્યાય અપેક્ષા એ ક્યારે પણ વિખ્યાતોના પરિણામને કરે છે પર્યાય. તે વખતે ભગવાન ચિદાનંદ આત્મા શુદ્ધ અકારક તવે જયો છે. કથનચિતમાં એમ નીકળે છે, કથનચિત કરતામાં કથનચિત અકર્તા સ્વભાવ નીકળી જાય છે, એમાં આવી જાય છે. પણ સર્વથા કરતા માને રાખો એમાં કથનચિત અકર્તા આવે નહીં અને દ્રષ્ટિ નિર્મળ આયરીને કથનચિત ભિન્ન કથનચિત અભિન એવું જ્ઞાન પણ ઉદય પામે નહીં. ભિન્ન ભિન્ન રાખતી નહીં, વિતરાગી પર્યાય છે ભિન્ન ભિન્ન. આત્મા સર્વથા કરતા નથી, કથનચિત કરતા છે. કથનચિત કરતા છે એમ વ્યવહારથી કહેવામાં આવે તો પ્રતિપક્ષ એક નિશ્ચય નહીં એમ કહે છે કે અકર્તા છે. વ્યવહાર નહીં કરતા કહે છે ત્યારે પ્રતિપક્ષ એક નિશ્ચય નહીં, પણ નિશ્ચયનો અભાવ ન થાય. વ્યવહાર નહીં ના પ્રતિપાદન વખતે નિશ્ચયનો અભાવ ન થાય. નિશ્ચયને વ્યવહારને પરસ્પર સાપેક્ષ એક સાથે રહે છે, કહેવામાં ક્રમ પડે છે, જ્ઞાનમાં બે સાથે રહે છે. બીજાભાઈ બોલો ચીજ છે, કામ થઈ જાય એવી છે. શું કે છે આત્મા સર્વથા કરતા નથી, સાંખ્યમતીને કે છે. સાંખ્યમત અનુયાયી શ્રવણ પણ એના જેવો થયો છે કે બધું કર્મ કરે છે, જોવારે જગાડે મારે, સમજી ગયા. એ બધું જેમ ઈશ્વરના કરતાવાદી ઈશ્વરને કરતા માને એમ સાંખ્યમત અન્ય મત અજૈન એ કર્મને કરતા માને છે. એમ જો હે શ્રવણ, એ ત્રિવેદી મુનિ તું પણ સાંખ્યમતની માફક સર્વથા રાગને કરતા માનતો હો તો તારો પણ મોક્ષ નહીં થાય. જા કેમ કે સર્વથા અકર્તા નથી, કથનચિત વેદનાનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાનીનો આત્મા કરે છે એ ઉપચાર છે. અજ્ઞાનીનો આત્મા જે શુચિતાનંદ આત્મા એ તો કરતો નથી, પણ પર્યાય કરે છે તો ઉપચારથી આત્મા કરે છે એમ કહેવાય. માટી ઘડાને કરે છે તો ઉપચારથી કેવું કે કુંભાર એને કરે છે, અથવા ઘટની પર્યાય ઘટની પર્યાયથી થાય છે એનો કરતા કર્મ. અને માટી એમાં હાજર છે તો માટીથી ઘડો થયો એમ ઉચ્ચાર આવે છે. આત્મા સર્વથા અકર્તા નથી, કથનચિત કરતા પણ છે. સ્વતંત્રિત કરતા કોણ છે? આ કોને દવા આપી? આ ધર્મતા કરતા વાળાને સ્વતંત્રિત કરતા કહ્યું પાછું. સર્વથા કરતા માનીને પણ કહે છે, સર્વથા કરતા માને એમ નથી, કથનચિત કરતા છે એમ જાણ, અકર્તા છે એમ માન, કથનચિત કરતા છે એમ જ્ઞાન. રહસ્ય છે, મોટા દિવસો છે ને, મોટા દિવસે તો ખોટી વાત હોય ને, આત્માની આરાધના કેમ થાય એનો પ્રકાર કરે છે. માન અને જ્ઞાન, માન તો અકર્તા છે એમ શ્રદ્ધામાં રાખે, શ્રદ્ધા પ્રેમિકમાં, શ્રદ્ધા કથનચિત પર્યાય અપેક્ષાએ કરતા કહ્યું એમ જ્ઞાન, પણ માન્યતામાં તો એમ જ રાખે કે આત્મા અકર્તા છે. શ્રદ્ધા પ્રેમિકમાં અને જ્ઞાનમાં જાણજે, શ્રદ્ધા પર્યાયની ને જ્ઞાન જાણે કે કથનચિત પર્યાય અપેક્ષાએ અજ્ઞાની જીવ રાગનો કરતા છે. આ કથનચિત શબ્દ એમ છે કે અકર્તા માન ને કરતા કથનચિત છે એમ જ્ઞાન, સરખા કરતા રાગનો છે એમ છે નહીં. કેમ કે સરખા કરતા કેમ નથી થતો? કથનચિત શબ્દ એમ બતાવે છે કે પ્રતિપક્ષ અકર્તા ક્રોધ છે, અકર્તા છે માન અને આત્મા સ્વભાવને ભૂલીને અજ્ઞાન દશાએ વેદનાનો અભાવ છે ત્યાં સુધી તે વિશેષ અપેક્ષાએ પર્યાય અપેક્ષાએ પર્યાય દ્રષ્ટિથી પર્યાય પર્યાય કરે છે, ઉચ્ચારથી આત્મા કરે છે એમ કથનચિતનો અર્થ છે.
મથાળાનો ખુલાસો
મથાળો હોય તો મથાળું ચાલે છે. એની ટીકા લેવી ચાલે ટીકામાં આપણે આપણે પ્રયોજન રૂપ લેવું છે. છેલ્લો બાર છે ટીકા, મારો ચાલશો ટીકા શું છે એ ફરો કારણમાં ટીકાનો છેલ્લો બાર 344 ગાથા એની ટીકા અને છેલ્લો બાર માટે યોગ્ય મૂળ વાત રાખીને કરતા સિદ્ધ કરે છે. અકર્તા કાયમ રાખી, અકર્તા પણ છૂટી જાય ને રાજને કરે એમ નથી, પણ કરતા છે ને તો પછી અકર્તા ક્યાં રહ્યો? કે અકર્તા રહ્યો ને કરતા થયો, અકર્તા રહ્યો અને એક સમય માટે કરતા થયો, ત્રિકાળ અકર્તા રહ્યો એક સમય માટે કરતા થયો, બીજી સમય અકર્તા થઈ ગયો. માટે નાયક ભાવ ત્રિકાળ અકર્તા રહ્યો અને એક સમય માટે જવાબને ભૂલીને રાગને હું કરું છું એવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. બીજા સમયે હું અકર્તા છું તો બીજા સમયે સાક્ષાત કરતા બુદ્ધિ છૂટી જાય, સાક્ષાત અકર્તા થઈ જાય, નાતા થઈ જાય. માટે નાયક ભાવ સામાન્ય અપેક્ષાએ કોઈનો નોયરો છે, આ નજર પડવી જોઈએ. સામાન્ય અપેક્ષાએ એટલે સતત ધ્રુવ 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 શુદ્ધ 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 અશુદ્ધ પરિણામની મધ્યમાં પણ આત્મા શુદ્ધ એવો જેવો રહ્યો છે. અનેક પ્રકારના 5000 સૈન્યમાં એક રાજા એવો હતો, તો રાજા તો એક જ છે, એકોહમ કે એક પણ છોડીને કઈ 5000 સૈન્યમાં જતો નથી. એમ ભગવાન કે આત્મા નવતત્વની મધ્યમાં રહેલો હોવા છતાં, પર્યાયના ષટકારકની મધ્યમાં રહેવા છતાં આત્મા નિષ્ક્રિય ષટકારથી રહેલો છે. માટે જ્ઞાન ભાવ સામાન્ય અપેક્ષાએ સામાન્ય પડકો ને વિશેષ પડકો પાણી છે, પાણી પાણી એમાં બે પડકાર છે, બધા છ દ્રવ્યમાં બે પડકાર. સામાન્ય વિશેષ આત્મ આખો પદાર્થ છે, આખો પદાર્થ થઈ જાય ને ફરિયાદ થઈ તો પાણી છે ને એ માટીના સંગે અને પર્યાયની યોગ્યતાથી પાણીના સ્વભાવથી નહીં. શું કહ્યું? પાણીની પર્યાય પોતાની યોગ્યતાથી મળી થાય ત્યારે બહારમાં માટી નિમિત હોય છે, પણ એ પર્યાય મલિન થઈ એ સ્વભાવથી થઈ નથી, માટીથી પણ થઈ નથી, પણ પોતાની યોગ્યતાથી નૈમિત કેવો તો માટી નિમિત્ત છે. હવે માટીને નિમિત્ત પણ કાઢી નાખો તો નૈમિત્તિક નથી, એ અશુદ્ધ ક્ષણિક ઉપાદાન પર્યાયની યોગ્યતા છે. એ પાણીની પર્યાય મલિન થઈ છે તો મલિન પર્યાય થઈ ત્યારે પાણી મલિન થઈ જાય. જો પાણી મલિન ખરેખર એને સ્વભાવને છોડી દે તો ગમે એવી ફટકડી નાખો તો ઉદ્દેશ જ ન હોય કે ફટકડી નાખવો મેં નીકળી જશે, નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થશે, એ ઉપદેશ તો નિરંતર જાય. પાણી મલિન પર્યાયમાં શું છે 100% સાચી વાત, અને પાણી નિર્મળ સ્વચ્છ 100% રહ્યું છે એ વાત પણ 100% સાચી છે. 50% અને 50% છે નહી. એવી રીતે પાણી ગરમ થયું એની પર્યાયની ઉષ્ણતા થઈ તો અગ્નિની સાપેક્ષથી જો તો નૈમિત્તિક કહેવાય, નિમિત્તથી નિરપેક્ષ એને સ્તર કહેતું જો તો ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન. ગરમ પર્યાય થઈ દે તો ગરમ પર્યાય જે થઈ કે ધિકારી ઉપાદાન એ વખતે અનન્ય છે એવો પાઠ આવે આ જવાબીના કથન છે. પાણી કદી પણ ગરમ થાય એના સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોતો પાણી તો શીતળ 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 શીતળ, એમાં એટલું પાણી ગરમ થતું એકદમ. અને શેઠ આવ્યા ધુવાડા નીકળતા હતા, એનો કામ કરવાળો હતો તારે એનું નામ લઈને ગયું એક કેજી આ પાણી તો તાજું શીતળ 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 છે કે શેઠ શું કે ખરીદી ગયો જમીન કે કિમાન આ પાણી શીતળ શીતળ બે શીતળ છે સાડું ઘો છે અને શેઠ આ ધુવાડા નીકળે છે આ ગરમ થઈ ગયું પાણી જરા આંગળી ભોળો તો તમને ખબર પડે કે આંગળીથી એનું માપ નીકળે નહીં. સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જેને આત્માને જોયો સામાન્યને અહીંયા સામાન્યને જોયો એ ગુનાય પણ સામાન્યને જોઈને છે ગૌ કરી નાખે. સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો પાણી તો એવું છે જળ છે. જો પાણી ઊંડું થઈ ગયું હોય તો પછી પીવા માટે ઠંડુ પાણી મળે જ નહીં, કાયમ ગરમ રહે. સામાન્ય પડતું એવું નું છે, વિશેષ પડખામાં પર્યાયમાં ફેરફારો થાય છે. ફેરફાર થાય પર્યાયમાં એનો સ્વભાવ છે, અને ફેરફાર ન થાય જીવ દ્રવ્યનો મૂળ તત્વનો સ્વભાવ છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ એક સામાન્ય એક વિશેષ બે અપેક્ષા છે. અપેક્ષાથી સમજે તો સમજાય, એટલું તો ઓછામાં ઓછું એને આટલું આટલું તો સમજવું જોઈએ. દ્રવ્યને પર્યાય દ્રવ્યને જાણનારી નિશ્ચયની છે અને પર્યાયને જાણનારી એક વ્યવહાર રહી છે. એટલું તો નિશ્ચયને વ્યવહાર મેં તો એટલું તો જ્ઞાન જોઈએ. માટે જ્ઞાય ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં થવા છતાં લખ્યું નથી હોવા છતાં નાયક 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 નિરોધમાં પણ જીવ તત્વ નાયક રહી છે. નિરોધમાં પણ જીવ તત્વ જે સામાન્ય પડવું છે એ તો શુદ્ધ ને નાયક પણ રહેલું છે. એને અજ્ઞાન હતું નથી, શુદ્ધ લગતું નથી, સામાન્ય નહીં. અવસ્થિત હોવા છતાં જો હવે એ ભૂલ ક્યાં થાય છે અજ્ઞાની, સામાન્ય પડકું તો એનું જેવું છે તેવું છે, જેવું સિદ્ધનું છે એવું નિર્દોષનું છે, ભવિનું અભવિનું બધાનું એક સરખું સામાન્ય પડકું. સામાન્ય સર્વે સુધા સુધર્યા, સર્વ જીવો શુદ્ધ રેખી જોવામાં આવે તો શુદ્ધ છે એમ નેવીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવસૂત્રમાં કહ્યું છે. સૌએ સુધા શુદ્ધ નયા, શુદ્ધ રેખી જોવામાં આવે તો બધા આત્માઓ શુદ્ધ છે, અશુદ્ધ થયા જ નથી. આમ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા વિદ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે જીવથી ઉત્પન્ન થતા એમ છે. જે વિશેષ પડકો જે વિકારી છે જીવાશ્રિત નથી, કર્માશ્રિત છે, કર્મમાં નિમિત્ત છે, નિમિત્તના સંગે થાય છે, માટે એ કુદરતના સંગે થાય છે, માટે કુદરતના ભાવ છે. કર્મથી ઉત્પન્ન થતા વિદ્યાર્થ આદિ વિદ્યાર્થો ક્યારે લઈ લેવા, આદિ ભાવો આ વિશેષના પ્રકારની વાત ચાલે છે. વિશેષમાં સામાન્ય સ્વભાવ તો શુદ્ધ એક નાયક છે પરમાત્મા, પણ એની વિશેષ અવસ્થામાં પોતાના સ્વભાવને જાણતો નથી, ભૂલી ગયો છે, પોતાના પરમાત્માને ઓળખતો નથી અને પરભાવને પરમાં અહંકાર કરે છે, ત્યારે અજ્ઞાની જીવની વિશેષ પર્યાયમાં ઘટામાં હાલતમાં પરિણામમાં હવે અજ્ઞાન કેમ છું એનો પ્રકાર બતાવે છે કે કર્મથી ઉત્પન્ન થતા વિદ્યાર્થી ભાવોના જ્ઞાન સમયે અહીંયા જ્ઞાન પણ પ્રગટ થાય છે. પર્યાયમાં નાયક ભાવ છે, જ્ઞાન પણ પ્રગટ થાય છે, સામે રાગ પણ પ્રગટ થાય છે, અને રાગ જ્ઞાનમાં જણાય પણ છે, પ્રતિભાસે છે. જ્ઞાનીને જાણતું નથી, જ્ઞાનીને જાણતું નથી. જ્ઞાન રાગનું લક્ષ્ય કરે, રાગનું લક્ષ્ય કરે તો જ્ઞાન ન હોય. આ સામાન્ય ઉપયોગને જે વાત છે, વિવિક્ષાનો અભાવ તેને સામાન્ય કહેવામાં આવે છે. એ જ્ઞાન અતિન્દ્રિય પણ નથી, એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ નથી. એવું એક જ્ઞાન પર્યાસ્થિતિનો પારણ થાય ઉપયોગો લક્ષણ, એને મતી જ્ઞાન પણ લાગુ ન પડે, કેવું જ્ઞાન પણ લાગુ ન પડે, વિવિક્ષાનો અભાવ તેને સામાન્ય લક્ષણ કહેવામાં આવે છે. અથવા એની ઉપાધિને ગૌણ કરતો ઉપયોગ 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 જ છે. એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ એ નથી, અશુદ્ધ ઉપયોગ પણ નથી. એક શોભના રૂપે દેખાતો નથી અને ક્ષાયક રૂપે પણ દેખાતો નથી, એ તો પારણા રૂપે દેખાય છે. સામાન્ય લક્ષણ છે એવું સૂત્ર છે. સામાન્ય લક્ષણ કોને કહેવાય? કે વિવિક્ષાનો અભાવ, અપેક્ષાનો અભાવ તેને સામાન્ય લક્ષણ કહેવામાં આવે છે. ઉપાધિ બાદ કરતો શુદ્ધ ઉપયોગ ના શુદ્ધ ઉપયોગ એટલે ઉપાધિ છે, વધારાની ચીજ છે, એને બાદ કર, દૌડ કર તો ઉપયોગ 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 લક્ષણ છે. આનાથી એ ઉપયોગ પણ પ્રગટ થાય છે જ્ઞાનની ક્રિયા, અને અનાદિ નો રાગ પણ પ્રગટ થાય છે. આત્મા છે, આત્માનો ઉપયોગ ચાલે છે, રાગ પ્રગટ થાય છે, રાગ જ્ઞાનમાં સ્વચ્છતામાં જણાય પણ છે. અહીંયા સુધી કઈ બદમોક્ષ નથી, અહીંયા બંધ કરતો એ ઉદય ના પાય, મને બોધ કરતો ઉદય. હવે ક્યાંય ભૂલ થાય છે એ બતાવે. વિખ્યાતવાદી ભાવો ના જ્ઞાન સમયે જણાય છે, જ્ઞાનની પર્યાયમાં દુઃખ જણાય છે, દુઃખ જણાય છે જ્ઞાનની પર્યાયમાં, ત્યાં સુધી દોષ નથી. રાગ જે છે ને એ જ્ઞાન છે, રાગમાં જ્ઞાન નથી, ચેતનાનો અભાવ છે, ચૈતન્ય લક્ષણ એમાં વ્યાપતું નથી, માટે જ્ઞાન છે. એ જ્ઞાન અને અહીંયા જ્ઞાન, એ જ્ઞાન છે માટે જ્ઞાનમાં જણાય છે, અને જ્ઞાનની સ્વચ્છતા છે માટે એમાં જણાઈ ગયું છે, એમાં એ પ્રતિભાસનો નકાર કરી શકાતો નથી. ત્યારે જાણવાના કાળે અનાદિકાળથી જ્ઞાન જ્ઞાનના ભેદ જ્ઞાનથી સુધી હોવાને લીધે જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એવું ભેદ જ્ઞાન કરતું નથી. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન છે, શૂન્ય પર લે છે, પરને આત્મા તરીકે જાણો. પર એટલે રાહ, પર એટલે જે જ્ઞેય છે, જે જ્ઞેય છે એને જ્ઞાયક માને છે, એને આત્મા માને છે, એ તો જ્ઞેય છે. જેમ ભીત જ્ઞેય છે દિવાસ, એમ રાહ જ્ઞેય છે. આ જ્ઞેયમાં તફાવત
બિલકુલ
નહીં. જેમ પંચપન બેટી જ્ઞેય, એમ રાગ પણ જ્ઞેય છે, જ્ઞાન નથી. એમાં તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા એ આ એક સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે ચીજ છે. વિશેષ અપેક્ષા એ થાય છે તો જ્ઞાન, પણ જ્ઞાન નું અજ્ઞાન કરી નાખે. થાય છે તો જ્ઞાન, જ્ઞાન એટલે સમય જ્ઞાન નહીં, સામાન્ય જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે. ચૈતન્યનું વિદાય એ પરિણામ, તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ વિના કોઈ પણ જીવ ન હો. નિગોદમાં પણ ઉપયોગ લક્ષણ છે. વિશેષ અપેક્ષા એ જો એક સામાન્ય પડખો અને એક વિશેષ પર્યાય નું પડખું. પર્યાયમાં ભૂલ થાય છે અને પર્યાયમાં ભૂલ ભંગાઈ જાય છે. શ્રેય થવા તો ભૂલ કરતો નથી, કેમ કે એમાં ક્રિયાનો જવાબ છે. વિખ્યાત નથી, સમય એમાં નથી. એ બધા પર્યાયના ધર્મો, નવ તત્વો એ પર્યાયના ધર્મો છે. ભેદ વિજ્ઞાન પરને આત્મા તરીકે જાણતો રાગ નહીં. મૂઢ મોહી છે એ હવે હજી અધિકારમાં રાગ ભેદ મોહને જીવ કહે છે. કોઈ તો અધિવશાંતિ જીવ કહે છે, કોઈ કર્મના અનુભવને જીવ કરે છે. એમ મૂઢ આત્મા પરને જીવ માને છે. આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાન ભાવ વિશેષ અપેક્ષા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી અજ્ઞાન રૂપ અજ્ઞાનને કરે છે એમ ન લખતા. અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી જ્ઞાનનું ડોકું મેળવી નાખું, ડોકું જ્ઞાનનું અજ્ઞાન ચૂકી નાખું. પ્રગટ તો જ્ઞાન થતું હતું, પ્રગટ તો જ્ઞાન થતું હતું, અને એમાં કહેવાય પણ આત્મા તો જણાયેલો છે, પણ રાગ જ્યાં જણાય છે ત્યાં એ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું કે મનમાં આ રાગ જણાય છે કે મારો છે ને હું રાગને કરું છું ને રાગ મારા જ્ઞાતારૂપ લે છે એમ આપો સંસાર ઉભો જાણવાના કાળે ભૂલે છે. જાણનારો જણાય છે ને રાગ બિન જણાય છે એવું ભેદન કરતો નથી. રાગ ક્યાં જ્ઞાનમાં ઘૂસી ગયા? રાગ જ્ઞાનમાં આવતો નથી, જ્ઞાન રાગને જાણતું નથી, અને જ્ઞાનમાં રાગ જણાતો પણ નથી. કેમ કે ભિન્ન છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને જ્ઞાયકને જ્ઞાન જાણે પણ છે. વિશેષ અપેક્ષા એ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી વખત થઈ ગયો.
વ્યવહાર બ્રહ્મચર્ય છે પાપના ત્યાગ સ્વરૂપના
શુભ રાગ ઘટાડી મનતાના પરિણામ એ ઉત્તમ બ્રહ્મચર્ય નથી. ઉત્તમ બ્રહ્મચર્ય